આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર આગામી વર્ષોમાં 5 વિશ્વકક્ષાના રમતોત્સવનું આયોજન કરશે. 2023ની એશિયન પેરાગેમ્સમાં સુવર્ણ અને કાંસ્યચંદ્રક જીતનાર રાજ્યના 2 દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક અપાઈ. મહીસાગરની સ્થાનિક ગુના શાખાએ લુણાવાડામાં 1 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો. એમડી અને એમએસની બેઠકો ન ભરાતા પીજી નીટના પર્સન્ટાઇલમાં ઘટાડો કરવામાં આવ્યો. આજથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 1-3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતે દાવેદારી કરી છે, ત્યારે રાજ્ય સરકાર વર્ષ 2025, 2026 તથા 2029 એમ 3 વર્ષમાં 5 જેટલા વિશ્વકક્ષાના રમતોત્સવના આયોજન માટે પ્રયત્નશીલ છે. ગઈકાલે ભાવનગરમાં સિદ્ધસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે 34મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે 2024નું વર્ષ ભારત માટે રમતગમત ક્ષેત્રે અનેક સફળતાનું વર્ષ બન્યું છે. આ પ્રસંગે રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આવનારા દિવસોમાં ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે આગળ વધશે. ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનને 30 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી છે. 12 જાન્યુઆરીથી ચાલનારી બાસ્કેટબોલ સ્પર્ધામાં દેશના 900થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ની એશિયન પેરાગેમ્સની ચેસ સ્પર્ધામાં સુવર્ણ અને કાંસ્યચંદ્રક જીતનાર રાજ્યના 2 દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે. આ ખેલાડીઓની રાજ્ય સરકારમાં વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારી તરીકે નિમણૂક કરાશે. 4થી એશિયન પેરાગેમ્સમાં પુરૂષોની ચેસ રમતમાં સુવર્ણચંદ્રક જીતનાર દર્પણ ઇનાણીની ગુજરાત રમતગમત સત્તામંડળમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ 1 તરીકે, જ્યારે મહિલાઓની ચેસ રમતમાં કાંસ્યચંદ્રક જીતનાર ખેલાડી હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ 2 તરીકે નિયુક્ત કરાશે. દાડમ ઉત્પાદન ક્ષેત્રે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં 1st અને ગુજરાતમાં 3જા ક્રમે આવે છે. અહીંના દાડમનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ રૂપિયા છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ.
ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગમાં વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતો મોરબી જિલ્લો કૃષિ ક્ષેત્રે પણ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. બાગાયતી કૃષિમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં મોરબી જિલ્લો અગ્રેસર છે. જિલ્લાના અંદાજિત 2500 ખેડૂતો દાડમની ખેતી કરે છે, જેમાંથી 2000 ખેડૂતો તો ફક્ત હળવદ તાલુકાના છે. હળવદ તાલુકામાં દાડમના વેચાણ માટે 5 ખાનગી માર્કેટિંગ યાર્ડ આવેલા છે. દ્વિજા ફ્રૂટ માર્કેટ યાર્ડના સંચાલક કાનાભાઈ પટેલ જણાવે છે કે હળવદ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં વાર્ષિક અંદાજિત 4000-5000 ટન દાડમની આવક થાય છે, જેનું વાર્ષિક ટર્નઓવર 20-25 કરોડ રૂપિયા જેટલું છે. આમ હળવદના 5 ફ્રૂટ માર્કેટ મળી કુલ અંદાજિત 100 કરોડ જેટલું વાર્ષિક ટર્નઓવર થાય છે. અહીંના દાડમની નિકાસ ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના દેશોમાં થાય છે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
મહીસાગરની સ્થાનિક ગુના શાખાએ રાજસ્થાન તરફથી મહીસાગર લાવવામાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. ગઈકાલે પોલીસે લુણાવાડા ટાઉન વિસ્તારમાંથી પસાર થઈ રહેલા કન્ટેનરને ઝડપીને દારૂ અને વાહન સહિત 1 કરોડ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના જરૂરિયાતમંદ પરિવારને પાકું મકાન આપવા માટે ડોક્ટર આંબેડકર આવાસ યોજના અમલી બનાવી છે. પ્રત્યેક પરિવારને પાકું ઘર મળે અને તેમની જીવનશૈલીમાં સુધારો આવે અને તેઓ આત્મવિશ્વાસ તથા સ્વાભિમાન સાથે જીવે તે આ યોજનાનો ઉદ્દેશ છે. આ યોજનાના નર્મદા જિલ્લાના એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો હતો.
મારું નામ નગીનભાઈ મોહનભાઈ રોહિત, ગામ નમારિયા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદાનો વતની છું. મને આ બાબા સાહેબ આંબેડકર આવાસ યોજનાનો લાભ મળેલ છે, 1,20,000. આ યોજનાનો લાભ અમે ગામ પંચાયતમાંથી સરપંચ દ્વારા જાણેલો અને આ યોજનાનો લાભ અમે સાહેબ લીધો છે. પહેલા સાહેબ બહુ તકલીફ અમને પડતી હતી, અમે ઘરમાં સાપ પહેરી રહે, મકોડા, કીડી મકોડા, વરસાદનું બધું પાણી અંદર વેજ મારતું હતું, એટલે ઘણી તકલીફો વેઠી અને આજે અમે સહી સલામત સુખીથી રહીએ.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો બનાવવાની જાહેરાતને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. દિયોદર, કાંકરેજ, ભીલડી સહિતના વિસ્તારના લોકોએ નવીન જિલ્લા મથક દૂર પડતું હોવાની ફરિયાદ કરી છે. દિયોદર, થરાદ, કાંકરેજ, વાવ, ભાભર, લાખણી તાલુકાઓને મધ્યમાં પડતું હોવાથી તેઓ દિયોદર જિલ્લો બનાવવાની માંગ કરી રહ્યા છે. જો કે થરાદ, વાવ, લાખણી સહિત ધાનેરાનો અડધો ભાગ આ નિર્ણય આવકારે છે. ગઈકાલે દિયોદરના આઝાદ ચોક ખાતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તથા વેપારીઓએ દિયોદર, કાંકરેજ, ભીલડી વિસ્તારના લોકો સાથે બેઠક કરીને જનતાએ દિયોદરને જિલ્લાનું મુખ્ય મથક બનાવી ઓગળને જિલ્લો બનાવવા માંગ કરી હતી. પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં MD અને MSમાં પ્રવેશ માટેના બે તબક્કા પૂર્ણ થયા બાદ ઓલ ઇન્ડિયા ક્વોટાની 10,000થી વધુ બેઠકો ખાલી પડી હોવાથી કેન્દ્ર સરકારે હવે પ્રવેશ માટેની લાયકાત એટલે કે PG નીટના પર્સન્ટાઇલમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ત્રીજા તબક્કામાં સામાન્ય કેટેગરીમાં 15 અને અનામત કેટેગરીમાં 10% માર્ક ધરાવતા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. પ્રવેશ માટે 8 જાન્યુઆરીથી આ વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલની 2,101 બેઠકો પરથી બે તબક્કાના અંતે 1,958 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયો છે. હાલની સ્થિતિએ રાજ્યમાં 212 બેઠકો ખાલી છે. રાજ્ય સરકાર દ્વારા લુણાવાડાના કિશન તળાવ અને દરરકોલી તળાવના સૌંદર્યકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા તળાવોને આકર્ષક બનાવી લુણાવાડા શહેરીજનો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગે લુણાવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશ મુનિયાએ વધુ માહિતી આપી.
સરકારશ્રી દ્વારા હમણાં કિશન સાગર તળાવ તેમજ દરકોલી તળાવનો બ્યુટિફિકેશનમાં કિશન સાગરના 6.81 કરોડ અને દરકોલી તળાવના 5.80 કરોડ મંજૂર કરવામાં આવેલ છે, જેમાં લોકો શહેરીઓને પાથવે છે, બગીચો છે, એની તમામ સુવિધાઓનો લાભ આપવામાં આવશે. આજ રોજ વાસા તળાવ કે જેની આજુબાજુ જે લોકો દબાણ કરે છે તેમના દ્વારા DLSC દ્વારા અત્યારે માપણીનું કામ બી શરૂ છે. DLSC દ્વારા માપણી સીટ આપ્યા મુજબ જે લોકો દબાણ છે એ લોકોને આપણે તાત્કાલિક દૂર કરી દેવામાં આવશે.
રાજ્યમાં ઠંડીનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 7.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યના 4 મહાનગરોમાં પણ 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 15.1, વડોદરામાં 16.2, રાજકોટનું 13.5 અને સુરતમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં 1-3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે. અંકલેશ્વર GIDC માં ગઈકાલે જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા 35 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. પંચમહાલમાં 2 જાન્યુઆરીએ શરૂ થયેલા પંચમહોત્સવનું ગઈકાલે સમાપન થયું છે. પંચમહોત્સવના છેલ્લા દિવસે સંગીત સંધ્યામાં ગાયક મહર્ષિ પંડ્યાના સુરોની તાલે લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. આ પ્રસંગે જિલ્લાના સ્થાનિક ગાયક કલાકારોએ પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી. અમારા જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે મહોત્સવ દરમિયાન પાવાગઢ યાત્રાધામના વિકાસ અને માંડવી ઇકોટુરિઝમ સાઇટ પર બનેલ ફિલ્મનું નિદર્શન કરાયું હતું. 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ગૌપૂજન અને ગૌદાનની સુવિધા પૂરી પાડવામાં આવશે. જે ભક્તો તીર્થ સ્થાનોમાં રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી સોમનાથ મંદિરમાં ઉત્તરાયણના દિવસે ઓનલાઈન ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર આગામી વર્ષોમાં 5 વિશ્વકક્ષાના રમતોત્સવનું આયોજન કરશે. 2023ની એશિયન પેરાગેમ્સમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતનાર રાજ્યના 2 દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક અપાઈ. મહીસાગરની સ્થાનિક ગુના શાખાએ લુણાવાડામાં 1 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો. MD અને MSની બેઠકો ન ભરાતા PG નીટના પર્સન્ટાઇલમાં ઘટાડો કરવામાં આવ્યો અને રાજ્યમાં આજથી લઘુત્તમ તાપમાનમાં 1-3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.